એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે આજના વિચાર મંથનમાં. આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જે કદાચ થોડો ગણિત જેવો લાગે, પણ ખરેખર તો આપણી રોજિંદી દુનિયાને સમજવાની ચાવી છે.
હા, કેઓસ થિયરી, એટલે કે અવ્યવસ્થાનો સિદ્ધાંત.
બરાબર. અને આપણી ચર્ચાનો આધાર છે લિયોનાર્ડ સ્મિથનું પુસ્તક કેઓસ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
નમસ્કાર. અને સાચી વાત છે, આ વિષય માત્ર વૈજ્ઞાનિકો માટે જ નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં.
હવામાનની આગાહી કેમ વારંવાર ખોટી પડે છે, શેરબજાર કેમ આટલું અણધાર્યું છે, આવા ઘણા પ્રશ્નોના મૂળિયા આ કેઓસ થિયરીમાં રહેલા છે. મતલબ રોજિંદા જીવન સાથે જોડાયેલી વાત છે.
બરાબર. એટલે કે આજના જમાનામાં જ્યાં બધું યુરો જટિલ લાગી રહ્યું છે, ત્યાં આ સિદ્ધાંત આપણને કંઈક નવું શીખવી શકે છે. આપણે સતત ચોક્કસ જવાબો અને આગાહીઓ શોધીએ છીએ, પણ શું દુનિયા ખરેખર એટલી આગાહી કરી શકાય તેવી છે?
આ પુસ્તક આપણને એ જ સવાલ પૂછવા મજબૂર કરે છે
કે ક્યારેક સ્પષ્ટ નિયમો હોવા છતાં પરિણામો કેમ અણધાર્યા આવે છે.
હા, અને તે આપણી આગાહી કરવાની ક્ષમતાની મર્યાદાઓ અને અનિશ્ચિતતા સાથે જીવવાની જરૂરિયાત પર પણ ભાર મૂકે છે.
તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. પહેલા લેખક વિશે થોડું જાણીએ. લિયોનાર્ડ સ્મિથ, એમનું શું યોગદાન છે આ ક્ષેત્રમાં?
લિયોનાર્ડ સ્મિથ, હા, એ મૂળ તો ગણિતશાસ્ત્રી છે, પણ સાથે સાથે આબોહવા વૈજ્ઞાનિક પણ છે અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને ઓક્સફર્ડ જેવી મોટી સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
ઓકે.
એમની ખાસ વાત એ છે કે તેઓ શુદ્ધ ગણિતના સિદ્ધાંતો અને વાતાવરણ વિજ્ઞાન જેવા વ્યવહારુ ક્ષેત્રો વચ્ચે, એમ સમજો ને કે, એક પુલ બનાવે છે.
એટલે કે તેઓ માત્ર થિયરીમાં જ નથી રમતા, પણ વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ જેમ કે ક્લાઇમેટ ચેન્જ અને હવામાનની આગાહી, એના પર કામ કરવાનો દાયકાઓનો અનુભવ ધરાવે છે. આ જ એમના દૃષ્ટિકોણને ખાસ બનાવે છે, ખરું ને?
ચોક્કસ. એમનો અનુભવ જ એમને કેઓસ થિયરીને માત્ર એક ગાણિતિક ખ્યાલ તરીકે નહીં, પણ આપણી આસપાસની જે જટિલ સિસ્ટમ્સ છે ને, એની અનિશ્ચિતતાને સમજવા માટે એક વ્યવહારુ સાધન તરીકે રજૂ કરવામાં મદદ કરે છે. એમનામાં સૈદ્ધાંતિક ઊંડાણ અને વ્યવહારિક શાણપણનો સંગમ જોવા મળે છે.
સરસ. હવે પુસ્તક પર આવીએ. આ પુસ્તકનો મુખ્ય સંદેશ શું છે, શું કહેવા માંગે છે લેખક?
પુસ્તકનો કેન્દ્રીય વિચાર જ આમ જુઓ તો ક્રાંતિકારી છે. તે કહે છે કે એવી સિસ્ટમ્સ જે સંપૂર્ણપણે ચોક્કસ ગાણિતિક નિયમો દ્વારા ચાલે છે, આપણે એને ડિટર્મિનિસ્ટિક સિસ્ટમ્સ કહીએ.
હા, ડિટર્મિનિસ્ટિક.
હા, તે પણ એવું વર્તન બતાવી શકે છે જે દેખીતી રીતે તદ્દન રેન્ડમ અને અણધાર્યું લાગે.
ઓહો, આ સાંભળીને જ મગજ ચક્રાવે ચડી જાય. નિયમો પાક્કા છે, છતાં પરિણામ અણધાર્યું. આ તો ઉલટી ગંગા જેવું લાગ્યું.
બરાબર. એ જ મુદ્દો છે. સ્મિથ સમજાવે છે કે કેઓસ એટલે સંપૂર્ણ અંધાધૂંધી કે અવ્યવસ્થા નહીં, એક અલગ જ પ્રકારની ખૂબ જટિલ વ્યવસ્થા છે.
વ્યવસ્થા.
હા, નિયમો હોવા છતાં તેની લાંબા ગાળાની વર્તણૂક વિશે આગાહી કરવી મૂળભૂત રીતે અશક્ય બની જાય છે. અને આ વિચાર આપણી આગાહી, કારણ અસર અને નિયંત્રણ વિશેની જે જૂની ધારણાઓ છે ને, એને પડકારે છે.
તો આ પુસ્તક કોના માટે છે? શું સામાન્ય વાચક જેને ગણિતમાં બહુ ગતાગમ ન પડતી હોય તે આ સમજી શકે?
હા, બિલકુલ. લેખકનો ઉદ્દેશ્ય જે છે કે આ મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક વિચારને અઘરા ગણિત વગર સામાન્ય લોકો સુધી પહોંચાડવો.
સારું.
તેઓ રોજિંદા જીવનના ઉદાહરણો અને સરળ ભાષાનો ઉપયોગ કરીને સમજાવે છે. આ પુસ્તક વિજ્ઞાનમાં રસ ધરાવનાર કોઈ પણ વ્યક્તિ માટે છે જે દુનિયાની જટિલતાને સમજવા માંગે છે.
ચાલો તો હવે પુસ્તકની અંદર થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ એ વિચારથી કે વ્યવસ્થામાંથી અવ્યવસ્થા, એટલે કે કેઓસ ફ્રોમ ઓર્ડર, કેવી રીતે જન્મે છે.
હા, આ કેઓસનો પાયાનો સિદ્ધાંત છે. પુસ્તક સમજાવે છે કે જટિલ અને અણધારી વર્તણૂક માટે જટિલ કારણો હોવા જરૂરી નથી.
ઓકે.
મતલબ કે ખૂબ જ સરળ ચોક્કસ નિયમો પણ સમય જતાં અત્યંત ગૂંચવણભરી અને દેખીતી રીતે રેન્ડમ પેટર્ન બનાવી શકે છે.
પુસ્તકમાં લોજિસ્ટિક મેપ નામના એક સાદા ગાણિતિક સમીકરણનું ઉદાહરણ છે. એના વિશે થોડું સરળ શબ્દોમાં કહેશો?
જરૂર. કલ્પના કરો કે એક તળાવમાં માછલીઓની વસ્તી કેવી રીતે વધે ઘટે છે. લોજિસ્ટિક મેપ એવું જ એક સરળ મોડલ છે. એક્સ નેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ આર એક્સ વન એક્સ, બસ આટલું જ. તેમાં આર એક જ પરિબળ છે જે વસ્તી વૃદ્ધિ દર નક્કી કરે છે. જ્યારે આર ઓછો હોય ત્યારે વસ્તી સ્થિર રહે, થોડો વધારો તો વસ્તી બે આંકડા વચ્ચે ઉપર નીચે થયા કરે, ઓસિલેશન. પણ જ્યારે આર એક ચોક્કસ હદથી વધી જાય, લગભગ 3.57થી ઉપર, ત્યારે વસ્તીની સંખ્યા એટલી અણધારી રીતે બદલાય છે કે તે લગભગ રેન્ડમ લાગે છે.
ઓહો.
છતાં દરેક વર્ષની સંખ્યા ગયા વર્ષની સંખ્યા અને પેલા સાવ સરળ નિયમ દ્વારા જ નક્કી થાય છે. કોઈ બહારની રેન્ડમ ઘટના નથી.
અદ્ભુત. એટલે કે સરળતામાંથી જટિલતાનો જન્મ, આ આપણી ધારણાઓથી બિલકુલ વિપરીત છે. આ જ સંદર્ભમાં પેલી બટરફ્લાય ઇફેક્ટની વાત આવે છે. આ શું છે
બટરફ્લાય ઇફેક્ટ?
હા,
એ ખરેખર તો પ્રારંભિક પરિસ્થિતિઓ પર સંવેદનશીલ નિર્ભરતા, સેન્સિટિવ ડિપેન્ડન્સ ઓન ઇનિશિયલ કન્ડિશન્સ, ટૂંકમાં SDIC માટેનો એક પ્રચલિત શબ્દ છે.
ઓકે, SDIC.
તેની શોધ આકસ્મિક રીતે હવામાનશાસ્ત્રી એડવર્ડ લોરેન્ઝે કરી હતી. 1960ના દાયકામાં તેઓ હવામાનના કમ્પ્યુટર મોડેલ પર કામ કરી રહ્યા હતા.
હા, એ વાર્તા રસપ્રદ છે. એમણે કમ્પ્યુટરમાં ડેટા ફરીથી નાખ્યો અને કંઈક અલગ થયું, બરાબર ને?
બરાબર. તેમણે સિમ્યુલેશન અધવચ્ચેથી ફરી ચલાવવા માટે અગાઉના રાઉન્ડના આંકડા પાછા નાખ્યા, પણ ઉતાવળમાં એમણે થોડા ઓછા દશાંશ સ્થાનો સાથે નાખ્યા. ધારો કે 0.506/1227ને બદલે 0.506 લખી નાખ્યો.
એટલે તફાવત તો બહુ જ નાનો થયો, નહીવત જેવો.
હા, શરૂઆતનો તફાવત ખૂબ જ નાનો હતો, પણ થોડા સમય પછી કમ્પ્યુટરે જે હવામાનની આગાહી બતાવી તે મૂળ આગાહી કરતાં આકાશ પાતાળ જેટલી અલગ હતી, સાવ જુદી જ પેટર્ન.
બાપરે. તો આનો અર્થ એ થયો કે શરૂઆતની સ્થિતિમાં જો સહેજ પણ ફેરફાર હોય, એટલો નાનો કે આપણે માપે પણ ન શકીએ, તો લાંબા ગાળે પરિણામો ધરમમૂળથી બદલાઈ શકે છે.
શરૂઆતની નાની અચોક્કસતાઓ જે હંમેશા રહેવાની જ, તે સમય જતાં એટલી મોટી થઈ જાય છે કે એક ચોક્કસ સમય મર્યાદા પછી, જેને પ્રિડિક્શન હોરાઇઝન કહે છે, તેના પછી ભરોસાપાત્ર આગાહી કરવી અશક્ય બની જાય છે.
આ બધું સમજવા માટે થોડું અમૂર્ત લાગે છે. શું આ કેઓસને જોવાની કે કલ્પના કરવાની કોઈ રીત છે?
પુસ્તકમાં ફેઝ સ્પેસ અને સ્ટ્રેન્જ એટ્રેક્ટર્સની વાત છે, એ શું છે?
હા, ચોક્કસ. ફેઝ સ્પેસ એ ક્યોરટિક સિસ્ટમની વર્તણૂકને સમજવા માટેનું એક શક્તિશાળી વૈચારિક સાધન છે. એમ સમજો કે તે એક નકશો છે.
નકશો?
હા, પણ જગ્યાનો નહીં, સિસ્ટમની બધી શક્ય સ્થિતિઓનો નકશો. જેમ કે સાદા લોલક માટે ફેઝ સ્પેસ તેની ગતિ અને સ્થાન એક સાથે બતાવશે, બે પરિમાણ.
ઓકે.
સમય જતાં સિસ્ટમની સ્થિતિ બદલાય, તેમાં નકશા પર એક માર્ગ, એક ટ્રેજેક્ટરી બને છે.
અને એટ્રેક્ટર શું છે?
એટ્રેક્ટર એટલે એ માર્ગ કે સ્થિતિ જે તરફ સિસ્ટમ કુદરતી રીતે ખેંચાય છે અને લાંબા ગાળે ત્યાં પહોંચી જાય છે અથવા તેની આસપાસ ફરે છે. સરળ સિસ્ટમમાં એટ્રેક્ટર એક બિંદુ હોઈ શકે, જેમ કે લોલક આખરે અટકી જાય, અથવા એક બંધ વળાંક, લિમિટ સાયકલ, જેમ કે ઘડિયાળનો કાંટો નિયમિત ફરે. પણ કેઓટિક સિસ્ટમ્સ માટે કંઈક અલગ જ હોય છે.
સ્ટ્રેન્જ એટ્રેક્ટર, નામ જ વિચિત્ર છે.
હા, કારણ કે તેની વર્તણૂક વિચિત્ર છે. સ્ટ્રેન્જ એટ્રેક્ટર એ ફેસ સ્પેસમાં એક એવો જટિલ આકાર છે જેની આસપાસ કેઓટિક સિસ્ટમ ભટક્યા કરે છે. તે ક્યારેય એક જગ્યાએ સ્થિર થતી નથી અને ક્યારેય પોતાના માર્ગને બરાબર પુનરાવર્તિત કરતી નથી. સેકન્ડ ટાઈમ એ જ પોઈન્ટ પર નહીં આવે.
ઓ.
છતાં તે એક મર્યાદિત વિસ્તારમાં જ રહે છે, ફેલાઈને અનંત સુધી નથી જતી. લોરેન્ઝે શોધેલો એટ્રેક્ટર પેલી પતંગિયાની પાંખો જેવો દેખાય છે, તે કેઓસમાં છુપાયેલી એક અદ્ભુત જટિલ વ્યવસ્થાનું ચિત્ર છે.
અને આ સ્ટ્રેન્જ એટ્રેક્ટર્સ ફ્રેક્ટલ્સ નામના ગાણિતિક આકારો સાથે જોડાયેલા છે, એ શું છે પાછું?
બરાબર. ફ્રેક્ટલ્સ એવી ભૂમિતીય રચનાઓ છે જેમાં સ્વસમાનતાનો ગુણધર્મ હોય છે.
સ્વસમાનતા એટલે?
એટલે કે તમે તેના નાના ભાગને ઝૂમ કરો તો તે આખી રચના જેવો જ દેખાય, ફરી ઝૂમ કરો તો પણ એવું જ, અનંત સુધી. જેમ કે પેલો કોટ સ્નોફ્લેક કે મેન્ડલ બ્રોડસેટ.
હા, જોયા છે ચિત્રો.
સ્ટ્રેન્જ એટ્રેક્ટર્સ મૂળભૂત રીતે ફ્રેક્ટલ આકારો છે. એમનું ડાયમેન્શન પણ પૂર્ણાંક નથી હોતું, અપૂર્ણાંક હોય છે, 1.26 કે 2.06 જેવું.
ઓહો.
તેમની આ અનંત જટિલ રચના જ સિસ્ટમને મર્યાદિત જગ્યામાં હંમેશા નવા માર્ગો પર ભટકવાની છૂટ આપે છે, ક્યારેય પુનરાવર્તન કર્યા વગર. તે કેઓસની પાછળ રહેલી ગણિતની સુંદરતા અને ઊંડી રચના છે.
આ બધું જાણીને સવાલ થાય કે જો લાંબા ગાળાની આગાહી અશક્ય છે તો પછી હવામાન જેવા ક્ષેત્રોમાં મોડેલ બનાવવાનો ફાયદો શું? શું કામ આટલી મહેનત?
ખૂબ સારો પ્રશ્ન છે. સ્મિથ ભાર મૂકે છે કે કોઈપણ મોડેલ વાસ્તવિકતાની સંપૂર્ણ નકલ નથી હોતું, એ હંમેશા એક અંદાજ હોય છે.
હા, એ તો છે.
અને કેઓટિક સિસ્ટમમાં મોડલની નાની અપૂર્ણતાઓ પણ અથવા તો માપનની નાની ભૂલો એ આગાહીને ઝડપથી વાસ્તવિકતાથી દૂર લઈ જઈ શકે છે. એટલે એક જ પરફેક્ટ આગાહી મેળવવાનો પ્રયાસ કરવો એ મતલબ કે વાસ્તવિક નથી.
તો વૈજ્ઞાનિકો શું કરે છે? કંઈક તો ઉપાય હશે ને?
હા, ઉપાય છે. તેઓ એન્સેમ્બલ ફોરકાસ્ટિંગ નામની પદ્ધતિ વાપરે છે.
એન્સેમ્બલ
એટલે સમૂહમાં.
બરાબર. તેઓ એક જ મોડેલને ઘણી બધી વાર ચલાવે છે, કદાચ 50 કે 100 વાર, દરેક વખતે શરૂઆતની પરિસ્થિતિઓમાં થોડો ફેરફાર કરીને. આ ફેરફારો માપનની શક્ય ભૂલો અથવા અનિશ્ચિતતાઓને રજૂ કરે છે.
ઓકે, તો 50 અલગ અલગ આગાહીઓ મળે, એનું શું કરવાનું?
આનાથી એક ચોક્કસ આગાહી, કાલે બપોરે 3 વાગે વરસાદ પડશે ને બદલે સંભાવના આધારિત આગાહી, કાલે બપોરે વરસાદની 70% શક્યતા છે. જો 50 માંથી 35 સિમ્યુલેશન વરસાદ બતાવે તો 70% શક્યતા.
અચ્છા, એમ. આ આપણને શક્ય ભવિષ્યની એક શ્રેણી અને તેમાં રહેલી અનિશ્ચિતતાનો વધુ વાસ્તવિક ખ્યાલ આપે છે. તે અનિશ્ચિતતાનો સ્વીકાર કરીને વધુ સમજદાર નિર્ણયો લેવામાં મદદ કરે છે. ક્યારે છત્રી લઈ જવી, ક્યારે નહીં.
હવામાન સિવાય વાસ્તવિક દુનિયામાં કેઓસ બીજે ક્યાં જોવા મળે છે? પુસ્તક કયા ઉદાહરણો આપે છે?
ઘણા બધા ક્ષેત્રોમાં, જેમ કે નદીના વહેણમાં કે ધુમાડામાં જે ગોળ ગોળ વમળો થાય છે, ટર્બ્યુલન્સ, એ કેઓટિક છે.
હા, એ તો જોયું છે.
ખગોળશાસ્ત્રમાં ગ્રહોની ગતિ, ખાસ કરીને 3 પદાર્થો એકબીજા પર ગુરુત્વાકર્ષણ લગાવતા હોય ત્યારે એમની ભ્રમણકક્ષાઓ ખૂબ જટિલ અને અણધારી બની શકે છે. આ પોઇન્કરે સદી પહેલા બતાવ્યું હતું.
ઓકે.
જીવવિજ્ઞાનમાં રોબર્ટ મે જેવા વૈજ્ઞાનિકોએ બતાવ્યું કે અમુક પ્રાણીઓની વસ્તીમાં થતી અણધારી વધઘટ પણ પેલા લોજિસ્ટિક મેપ જેવા સરળ મોડેલથી સમજી શકાય છે. રોગચાળાનો ફેલાવો, હૃદયના ધબકારા કે મગજની પ્રવૃત્તિમાં જોવા મળતી જટિલ લયબદ્ધતા પણ અમુક અંશે કેઓટિક હોઈ શકે છે.
હૃદયના ધબકારા પણ એ તો નિયમિત હોવા જોઈએ ને?
રસપ્રદ વાત એ છે કે તંદુરસ્ત હૃદયના ધબકારામાં થોડી કેઓટિક વિવિધતા હોય છે. એકદમ ઘડિયાળ જેવી નિયમિતતા ક્યારેક બીમારીની નિશાની હોઈ શકે છે.
અરે વાહ, આ તો નવી વાત જાણી. અને અર્થશાસ્ત્ર અને બજારો વિશે શું?
નાણાકીય બજારો પણ ખૂબ જટિલ સિસ્ટમ છે. ઘણા બધા લોકો, ઘણી બધી અપેક્ષાઓ, નિર્ણયો એકબીજા પર અસર કરે છે, એટલે તેમાં પણ કેઓટિક વર્તણૂકના લક્ષણો જોવા મળે છે. જો કે આ ક્ષેત્રમાં કેઓઝને સાબિત કરવું થોડું વધુ મુશ્કેલ છે, કારણ કે નિયમો એટલા સ્પષ્ટ નથી હોતા. પણ પુસ્તક આ બધા ઉદાહરણો દ્વારા દર્શાવે છે કે કેઓઝ એ કોઈ વિચિત્ર કે અસામાન્ય ઘટના નથી, પણ આપણી આસપાસની ઘણી કુદરતી અને માનવસર્જિત સિસ્ટમ્સનો એક અંતર્ગત ભાગ છે.
તો આ પુસ્તકમાંથી આપણે કયા મુખ્ય વિચારો કે સંદેશા ગ્રહણ કરી શકીએ? પહેલો અને સૌથી મોટો મુદ્દો તો મને એ જ લાગે છે કે નિયમો હોવા છતાં આગાહી શક્ય ન પણ હોય.
ચોક્કસ. ડિટર્મિનિઝમ પ્રેડિક્ટેબિલિટીની ગેરંટી નથી. આ કદાચ સૌથી મહત્વનો સંદેશ છે. આ વિજ્ઞાનની જે ક્લાસિકલ સમજ હતી ને, કે બધું જાણી શકાય, બધું આગાહી કરી શકાય, એને હચમચાવી નાખે છે.
હા,
આપણે કારણ અસર જાણીએ તો પણ ભવિષ્ય જાણી શકીએ તે જરૂરી નથી. રોજિંદા જીવનમાં આનો અર્થ એ કે આપણે બધું નિયંત્રિત કરી શકતા નથી. ભલે આપણને લાગે કે આપણે નિયમો જાણીએ છીએ, થોડી નમ્રતા રાખવી પડે.
બરાબર. બીજો મુદ્દો પેલી બટરફ્લાય ઇફેક્ટવાળો, નાના ફેરફારોની મોટી અસર અને આપણા જ્ઞાનની મર્યાદા.
હા, આ આપણને વૈજ્ઞાનિક નમ્રતા શીખવે છે. આપણે કેટલું જાણી શકીએ અને આગાહી કરી શકીએ તેની મર્યાદાઓ સ્વીકારવી પડે છે. આપણી નાની ક્રિયાઓ કે નિર્ણયો પણ લાંબા ગાળે અણધાર્યા પરિણામો લાવી શકે છે, એટલે ખોટી નિશ્ચિતતા કે આત્મવિશ્વાસથી બચવું જોઈએ.
ત્રીજો મુદ્દો જે મને ખૂબ રસપ્રદ લાગ્યો તે છે સરળતામાંથી જટિલતાનો ઉદ્ભવ. પેલું લોજિસ્ટિક મેપનું ઉદાહરણ, કેટલું સરળ સમીકરણ ને કેટલી જટિલ વર્તણૂક.
બરાબર. જટિલ પરિણામો માટે હંમેશા જટિલ કારણો હોવા જરૂરી નથી. નાના સરળ નિયમો કે ક્રિયાપ્રતિક્રિયાઓ પણ આશ્ચર્યજનક રીતે જટિલ અને અણધારી સિસ્ટમ્સ બનાવી શકે છે. આ આપણને સિસ્ટમ્સ વિશે યુનો અલગ રીતે વિચારવા પ્રેરે છે.
શું આપણે એમ કહી શકીએ કે ચોથો મુખ્ય મુદ્દો સંભાવના આધારિત વિચારસરણી તરફ જવાનો છે, નિશ્ચિતતાને બદલે શક્યતાઓ જોવી?
હા, બિલકુલ. કેઓસ આપણને શીખવે છે કે એક નિશ્ચિત ભવિષ્ય શોધવાને બદલે સંભવિત ભવિષ્યોની શ્રેણી અને તેમની શક્યતાઓ વિશે વિચારવું વધુ વાસ્તવિક અને ઉપયોગી છે. પેલું એન્સેમ્બલ ફોકાસ્ટિંગ આનું જ ઉદાહરણ છે.
હા,
આપણે નિર્ણયો લેતી વખતે વિવિધ શક્યતાઓ અને જોખમોને ધ્યાનમાં લેવાની જરૂર છે. માત્ર બેસ્ટ કેસ નહીં પણ બીજા સંભવિત પરિણામો પણ વિચારવા પડે.
પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે આ વિચારોનો સાર પકડી પાડે છે. જેમ કે એક વિચાર છે, કેઓસનું મુખ્ય રહસ્ય એ છે કે સિસ્ટમ સંપૂર્ણપણે નિર્ધારિત હોવા છતાં તે આગાહી કરી શકાય તેવી નથી.
હા, આ વાક્ય કેઓસના હાર્દને સ્પર્શે છે. નિયમો જાણવા છતાં ભવિષ્ય ન જાણી શકું, આ જ તેનો ક્રાંતિકારી વિચાર છે જે આપણી સાહજિક સમજને પડકારે છે.
બીજો વિચાર બટરફ્લાય ઇફેક્ટ વિશે છે. આવી દુનિયામાં આગાહીની ચોક્કસ મર્યાદા હોય છે. આ ખાલી પતંગિયાની વાત નથી.
બરાબર. આ ગેરસમજ દૂર કરે છે. મુદ્દો એ નથી કે એક નાની ઘટના બધું બદલી નાખે છે. મુદ્દો એ છે કે નાની અનિશ્ચિતતાઓ જે હંમેશા રહેવાની તે સમય જતાં એટલી વધી જાય છે કે લાંબા ગાળાની ચોક્કસ આગાહી શક્ય નથી રહેતી. એક હદ આવી જાય છે.
અને આ ત્રીજો વિચાર મને ખૂબ ગમ્યો, કે કેઓસ આપણને શીખવે છે કે અનિશ્ચિતતા જ્ઞાનનો દુશ્મન નથી, તે શાણપણનો આવશ્યક ઘટક છે.
આ ખરેખર ઊંડી વાત છે. ઘણીવાર આપણે અનિશ્ચિતતાથી ડરીએ છીએ, તેને ટાળવા માંગીએ છીએ. પણ કેઓસ કહે છે કે અનિશ્ચિતતાનો સ્વીકાર કરવો એ અજ્ઞાનતા નથી પણ વાસ્તવિકતાની સમજ છે. તે આપણને વધુ લવચીક, વધુ સાવચેત અને આખરે વધુ શાણા બનવા પ્રેરે છે. અશક્ય નિશ્ચિતતા પાછળ ભાગવા કરતાં અનિશ્ચિતતાને સમજવી અને તેને અનુરૂપ થવું વધુ ફાયદાકારક છે.
તો આ બધી સૈદ્ધાંતિક વાતોનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ? આપણે આ જ્ઞાનથી શું શીખી શકીએ? કેવી રીતે લાગુ પાડી શકીએ?
સૌથી પહેલું તો હવામાનની આગાહીને સમજવામાં. હવે આપણે સમજી શકીએ છીએ કે શા માટે આગાહીઓ ટકાવારીમાં હોય છે, વરસાદની 60% શક્યતા, અને શા માટે 5-7 દિવસ પછીની આગાહીઓ પર ઓછો ભરોસો રાખવો જોઈએ.
હા, હવે ખબર પડી.
તે હવામાન ખાતાની નિષ્ફળતા નથી પણ વાતાવરણનો પોતાનો કેઓટિક સ્વભાવ છે. એમની પણ મર્યાદા છે.
નાણાકીય બાબતોમાં શું? શેર બજાર વગેરે, ત્યાં આ કેવી રીતે લાગુ પડે?
કેઓસ થિયરી આપણને શેર બજારની ચોક્કસ આગાહી કરતી સિસ્ટમ્સ પ્રત્યે થોડા શંકાશીલ બનાવે છે. બજાર ખૂબ જટિલ છે, ઘણા બધા માનવીય પરિબળો છે.
બરાબર.
એટલે ટૂંકા ગાળાની ઉથલપાથલ પર જુગાર રમવાને બદલે લાંબા ગાળાના રોકાણ, વૈવિધ્યકરણ એટલે કે જુદા જુદા શેરમાં રોકાણ અને જોખમ સંચાલન પર ધ્યાન આપવું વધુ સમજદારી ભણ્યું છે. કારણ કે ટૂંકા ગાળામાં શું થશે એ કહેવું બહુ મુશ્કેલ છે.
અને આપણા પોતાના જીવનના આયોજન વિશે, અંગત કે વ્યવસાયિક, શું લાંબા ગાળાની યોજનાઓ ન બનાવવી?
ના, યોજનાઓ તો બનાવવી, પણ અહીં પણ કેઓસની સમજ ઉપયોગી છે. લાંબા ગાળાની એકદમ કડક રિજિડ યોજનાઓ ઘણીવાર નિષ્ફળ જાય છે કારણ કે જીવન યુનો અણધાર્યા વળાંકો લે છે.
સાચી વાત છે.
સારો અભિગમ એ છે કે એક દિશા કે ધ્યેય નક્કી હોય પણ રસ્તામાં જરૂર પડે તેમ બદલાવ લાવવા માટે તૈયાર રહેવું. લવચિકતા અને અનુકૂલન ક્ષમતા વધુ મહત્વની બને છે. આપણે પરિસ્થિતિ મુજબ આપણી વ્યૂહરચના બદલતા રહેવું પડે છે, સ્થિતિસ્થાપક રહેવું પડે.
આબોહવા પરિવર્તન જેવી મોટી સમસ્યાઓ સમજવામાં પણ આ મદદરૂપ છે કારણ કે એમાં પણ ઘણી અનિશ્ચિતતા છે.
હા, ચોક્કસ. કેઓસ થિયરી હવામાન જે રોજે રોજ બદલાય અને કેઓટિક છે, અને આબોહવા જે લાંબા ગાળાની સરેરાશ પેટર્ન છે, પેલા એટ્રેક્ટર જેવી, વચ્ચેનો તફાવત સમજાવે છે.
અચ્છા, એ બે અલગ છે.
હા, આપણે ભલે 2050ની 15મી જૂને અમદાવાદનું ચોક્કસ તાપમાન ન કહી શકીએ, એ હવામાન છે, પણ આપણે આબોહવા એટલે કે સરેરાશ તાપમાન, વરસાદની પેટર્ન કેવી રીતે બદલાઈ રહ્યું છે તેની આગાહી વધુ વિશ્વાસપૂર્વક કરી શકીએ છીએ કારણ કે ક્લાઇમેટ એ સિસ્ટમનો લાંબા ગાળાનો એટ્રેક્ટર છે.
આ ખરેખર આંખ ઉઘાડનારું છે. મારા માટે આ ચર્ચામાંથી સૌથી મોટી શીખ એ છે કે અનિશ્ચિતતાને ગાળ દેવાને બદલે
તેને સ્વીકારીને તેની સાથે કામ કરતા શીખવું એ વધુ સારો માર્ગ છે. એ આપણને વધુ વાસ્તવિક અને કદાચ વધુ સફળ બનાવે છે, ઓછી ફ્રસ્ટ્રેશન થાય.
અને મારા માટે કેઓસમાં છુપાયેલી વ્યવસ્થા અને સુંદરતા, પેલા સ્ટ્રેન્જ એટ્રેક્ટર્સ અને ફ્રેક્ટલ્સ, એ વિચાર જ મંત્રમુગ્ધ કરનારો છે. તે યાદ અપાવે છે કે દુનિયા ભલે અણધારી લાગે પણ તેમાં ઊંડી જટિલ પેટર્ન છુપાયેલી છે. અને હા, એ પણ કે આપણે બધું જ જાણી શકતા નથી, અને એ સ્વીકારવું એ પણ જ્ઞાનનો એક ભાગ છે. એમાં કોઈ નાનપ નથી.
તો એકંદરે કેઓસ થિયરી આપણને વિશ્વને એક નવી નજરે જોવાનું શીખવે છે. એક એવી દુનિયા જે નિયમોથી બંધાયેલી હોવા છતાં અણધારી છે, જ્યાં સરળતા જટિલતાને જન્મ આપે છે, અને જ્યાં અનિશ્ચિતતા એ ડરવા જેવી નહીં પણ સમજવા જેવી બાબત છે.
બરાબર. તે સંપૂર્ણ નિયંત્રણની ખોજ છોડીને શાણપણ અને અનુકૂલન ક્ષમતા કેળવવા પર ભાર મૂકે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.